પદ 49. કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો.
કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે, કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે. અંજન રેખ નાખ ન ભાવે, અંજન રેખ નાખ ન ભાવે, મંજન શિર પડોદા હજી રે, મંજન શિર પડોદા. કોણ સેન જાને પર મન કી વેદન વિરહ અથાહ, કોણ સેન જાને પર મન કી વેદન વિરહ અથાહ, થર થર ધ્રુજે દેહડી મારી, થર થર ધ્રુજે દેહડી મારી, જીમવા નરભર માહ જીરે, જીનવા નર ભરમાં. કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે, કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે. અંજન રેખ નાખ ન ભાવે, અંજન રેખ નાખ ન ભાવે, મંજન શિર પડોદા જીરે, મંજન શિર પડોદા. ગેહન ગેહન નેહન રેહન ભાવે ન દુહાગા, દેહન ગેહન નેહન રેહન ભાવે ન દુહાગા. આનંદ ઘનવાલો બાહડી ઝાલે, આનંદ ઘનવાલો બાહડી ઝાલે, નિષદિન ઘરુ ઉમા જીરે, નિષદિન ઘરુ ઉમા. કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે, કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો રે. અંજન રેખ નાખ ન ભાવે, અંજન રેખ નાખ ન ભાવે, મંજન શિર પડોદા હા હા, મંજન શિર પડોદા જીરે, મંજન શિર પડોદા, હો હો મંજન શિર પડોદા.
યોગીરાજજીને સાધના પંથે પોતાનું આત્મવીર્ય નબળું પડતું જણાય છે અને કેઈ અજ્ઞાત ભય ઉપદ્રવ સતાવતો હોવો જોઈએ કે જેમાંથી પાર ઉતારવા તેઓ શ્રી પ્રભુની સહાય પ્રાર્થી રહ્યા છે એવું આ પદમાં જોવામાં આવે છે. કંચન વર્ણો નાહ રે મુને કોઈ મિલાવો, કંચન વર્ણો નાહ રે, અંજન રેખ ન આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે મુને કોઈ મિલાવો, કંચન વર્ણો નાહ રે. જ્ઞાનનો વર્ણ સુવર્ણની ધાતુ જેવો રાતો પીળો, સૂર્યના પ્રકાશ જેવો ઉષ્ણ, જલદ અને કર્મોને દહન કરવાની શક્તિ ધરાવે છે. આવો જે જ્ઞાનગુણ ભીતરમાં રહેલ છે, એ જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ પરમ પારિણામિક ભાવ એ જ મારો સ્વામી ચેતન શુદ્ધાત્મા છે કે જેનાથી મારે અંતર પડી ગયું છે, વિયોગ થઈ ગયો છે. એવા સુવર્ણ સમાન કંચન વર્ણા મારા નાહ નાથનો કોઈ મને મેળાપ કરાવો, શીઘ્ર એના મેળાપનો પ્રબંધ કરો, કેમ કે મોહ મરણીયો બનીને મારી પાછળ પડી ગયો છે. અંજન એટલે કે મેષ, જે કાળા વર્ણની હોય છે, એની જરા સરખી રેખા આંખને ભાવતી નથી, એટલે કે ગમતી નથી, અર્થાત લેશ માત્ર કર્મની કાળાશ ગમતી નથી. સંજ્વલન પ્રકારના કર્મો પણ ખૂંચે છે, પીડે છે. પૂર્વે મંજન કરેલા કર્મો એટલે કે કર્મો થકી મેં મારા આત્માને ખરડ્યો છે, મેલો કર્યો છે, તેના તાપથી મારું માથું પીડાઈ રહ્યું છે અને તે કર્મોની વ્યાધિમાંથી છૂટવા મારો આત્મા મથી રહ્યો છે. એ જ્યાં પીડા આધિ વ્યાધિ ઉપાધિ પાપ બીમારી ફિકર ફફડાટ ભય મરણ નથી, એવી શાંત સુખમય અવ્યાબાધ નિષ્પાપ નિરપેક્ષ નિરંજન નિરાકાર નિષ્પાપ નિરીહી કૈવલ્યાવસ્થાને તલસી રહ્યો છે. ચીર શાંતિ પોતાના આત્મઘર સિવાય બીજે ક્યાંયથી સાંપડે એમ નથી. બહાર તો બધે બળતરા જ છે. પ્રભુ મહાવીર જેવાને પણ તે જ ભાવમાં મોક્ષે જતા પહેલાં કાજળ જેવા ક્લિષ્ટ કર્મો કેટલા ઉદયમાં આવ્યા, કેવી પીડા ઉપજાવી. જીવ માત્રને મોક્ષે જતા પહેલાં બાંધેલા કર્મો ભોગવતા ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાન અવસ્થામાં કરેલી ભૂલો અને તેનાથી બંધાઈ ગયેલા કર્મો જીવને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જ્ઞાની બનેલાને પણ એ ભોગવતા દમ નીકળી જાય છે. માટે જ જ્ઞાની કહે છે, બંધ સમયે જીવ ચેતીએ રે શો ઉદય સંતાપ સલૂણા. કર્મના બંધ સમયે જીવે વિવેકી બનવાનું છે. બંધકાળે એવી ભૂલ નથી કરવાની કે જેથી ઉદય સમયે તેને ભોગવતા મુશ્કેલી પડે. બાકી પૂર્વના જે કર્મો અજ્ઞાનકાળે બંધાઈ ગયા છે તેના ઉદયકાળે જીવે સમભાવમાં રહેવાનું છે, જેથી નવા કર્મો અશુભ બંધાય નહીં. અહીં કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે અંજન આંજેલી આંખ ભલે સંસારના વ્યવહારમાં સંસારીઓને રૂપાળી લાગતી હોય અને આકર્ષણ કરતી હોય, પરંતુ મારા સ્વામી ચેતનની આંખ, ચેતનના ચક્ષુ તો એનું કેવળ જ્ઞાન છે કે જે એવો સુવર્ણ જેવો ચળકતો પ્રકાશ છે કે એ પ્રકાશમાં સર્વ કાંઈ ઝળકે છે, અને તે પણ એટલી તો સહજ રીતે કે એમાં માથાને મંથન કરવાની કે મંજન સ્નાન કરી મગજને ચોખ્ખું બનાવી સદબુદ્ધિ રૂપે પ્રવર્તવાની કે મગજની નસોને ખેંચીને એને દાહ તાપ આપવાની લેશ માત્ર આવશ્યકતા રહેતી નથી. સઘળા સર્વક્ષેત્રના સર્વકાળના સર્વજ્ઞેયો દ્રવ્યોની સર્વ પર્યાય સહિત સહજ જ સમય માત્રમાં જાણવા ગયા વગર જણાય છે. આ કેવળ જ્ઞાન પ્રકાશ એવો સુવર્ણ સારી ઊંચી જાતનો પ્રકાશ છે કે એમાં અક્રિય રહેતે છતે બધું સ્થિર રહી ગમનાગમન કર્યા વિના જણાઈ જાય છે, અને વળી એ જણાવવા છતાં દેખાવા છતાં એના નિરંજન શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. કર્મની રેખા સરખી સ્પર્શતી નથી. મારા આવા નાથ સ્વામીને કેઈ મહેરબાની કરી મને મેળવી આપો એમ યોગીરાજજી વિનંતી કરે છે. આત્મા નદી સંયમ તોય પૂર્ણા સત્યાવહાશીલ તટાદયોર્મી તત્રાભિષેક કુરુપાંડપુત્ર નવારિણા શુદ્ધયતિ ચાંતરાત્મા. ઉપરોક્ત ચરણ એકના અનુસંધાનમાં કવિરાજ આ શ્લોક ટાંકીને ઉપરના સ્નાનથી સર્યું મંજન શિરપડો દાહરેની વાતનું સમર્થન કરે છે. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ પાંડવપુત્ર અર્જુનને કહે છે કે હે પાંડવપુત્ર, આત્મા એ નદી છે જે સંયમરૂપી જળથી પૂર્ણ છે. સત્ય પ્રવાહવાળી એટલે કે સત અવિનાશી શુદ્ધત્વમાં ધ્રુવ તત્વ તરફ પ્રવાહિત થનારી છે. શીલ સદાચાર એના તટ કિનારા છે અને દયા કરુણારૂપી તરંગોથી તરંગિત છે. તું એવી આત્મનદીમાં સ્નાન કર અને તારા કર્મ મેલને દૂર કરી શુદ્ધાત્મા બન. આત્માને અંતરાત્માને શુદ્ધ કરવા માટે બહારના વારી જલની જરૂર નથી. બહારનું સ્નાન તો શિરદાહ શિરપીડા વધારવા જેવું છે, કેમ કે એ જલ સ્નાનથી તો શુદ્ધિ થવાના બદલે આત્મા ઉપરથી કર્મમલથી મેલો મલિન થાય છે. સ્નાન એ ધર્મ નથી. પછી તે ગંગા સ્નાન, પ્રયાગ સ્નાન કે ક્ષિપ્રા નદીનું કુંભમેળાનું સ્નાન કેમ ન હોય? કૌન સૈન જાને પર મન કી વેદન વિરહ અથાહ, થર થર ધ્રુજે દેહડી મારી જિમ વાનર ભર માહ રે. મનની વ્યથા બીજો કોણ છે કે જાણી શકે? ચેતનાને સ્વામી ચેતનના વિરહની વેદના પીડા પાર ન પામી શકાય એવી અથાગ છે. અથવા તો બીજાના મનની પીડાને પરખવી એ ભારે કઠિન કામ છે. કોઈ સૈન સજ્જન પુરુષ જ તે પારખી શકે છે. એક તો વિરહની અત્યંત કારમી વેદના છે અને તેમાં પાછું ધૈર્ય ટકાવી રાખવાનું છે. વળી એ વિરહની વેદનાની પીડાના કાળમાં અદ્રષ્ટ દુષ્ટ તત્વો દુષ્ટ શક્તિની સતામણી ઉપદ્રવ થાય છે, તે એમાં વૃદ્ધિ કરે છે અને ધૈર્ય કસોટીને એરણે ચડે છે. પદનું આચરણ એવો સંકેત આપે છે કે ધર્મના દ્વેષી એવા માંત્રિક તાંત્રિક અઘોરી મેલી વિદ્યાના મેલડીમાના સાધકો મહાત્મા આનંદઘનજી ઉપર મારણ વિદ્યાના પ્રયોગો અજમાવી રહ્યા હોવા જોઈએ. તેઓ યોગીરાજજીને સિદ્ધ યોગી સમજીને દ્વેષભાવે કે ઈર્ષાથી પ્રેરાઈને આવા પ્રકારના કષ્ટદાયી પ્રયોગો કરી રહ્યા હોય અને તેની આડઅસર એમને વર્તાતી હોય એ બનવા જોગ છે. એ કારણે તેઓ લખે છે કે પારકા મનની અથાગ પીડાને જાણનારા કોઈક જ વિરલા સજ્જન હોય છે. આ જગતમાં ક્યાંય કોઈ નક્કર વસ્તુ હાથ જડે તેમ નથી. લોકો જેટલું બોલે છે તે અવસરે કરી બતાવતા નથી. કહેનારને લાજ શરમ ઉપજાવે એવી ડીંગે ડીંગ સર્વત્ર ચાલી રહી છે. આ જગતમાં ન્યાયને ખોળવા જનારા બધાએ ઠોકરો જ ખાધી છે. કોઈ કોઈની સાક્ષી પૂરી શકે એમ નથી. એટલા માટે જ યોગીરાજજીએ સાચો ન્યાય મેળવવા પરમતત્વનો માર્ગ અપનાવ્યો છે. અધ્યાત્મના જાણકારો તો કહે છે કે જગત ન્યાય સ્વરૂપે નથી અને અન્યાય સ્વરૂપે નથી. જગત તો વ્યવહાર સ્વરૂપ છે. જેવી દોરી પૂર્વે વેંટાળીને આવ્યા છે તેવી આજે તે ઉકલી રહી છે એમ સમજીને શાંત થઈ જઈ જે સંયોગો કર્મના ઉદયે આવી રહ્યા છે તેને માત્ર દ્રષ્ટા બની જોયા કરવા જેવા છે. પરમાત્મ તત્વનો પ્રાગભાવ કરવો અને તે માટે સાધના કરવી તે જ પ્રાપ્ત મનુષ્ય ભાવને ન્યાય આપવા તુલ્ય છે. બાકી બધો વ્યવહાર છે. આ આત્મસમજના બળે તો પૂર્વના મહાપુરુષોએ પોતાની ચામડી ઉતારનારા, માથે અંગારા મૂકનારા, કાનમાં ખીલા ઠોકનારા, યંત્રમાં જીવતા પીલી નાખનારા બધાને હૃદયથી ક્ષમાના દાન કર્યા અને પોતે આત્મભાવમાં ઠરી ગયા તો પ્રકૃતિએ તેમને પરમાત્મ તત્વની ભેટ ધરી. વાનર પ્રાણી સ્વભાવે અસ્થિર અને ચંચળ છે. એને મારવા કે પકડવા કોઈ શિકારી તેની પાછળ પડે અને જ્યારે પાછો એ વાનર પોતાના જૂથથી છૂટો પડી ગયો હોય ત્યારે એ વાનરના મગજની દશા જેવી ભ્રમિત હોય અને એની દેહડી જેમ થર થર ધ્રુજતી કાંપતી હોય અને ચિચિયારી પાડતો અહીં તહીં કુદાકુદ કરતો એની દશા એવી મનસ્થિતિ યોગીરાજજીની સાધનાની આ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ થઈ છે તેની વિતક તેઓ શ્રી અહીં વ્યક્ત કરી રહ્યા છે. તેઓને ભૂત પ્રેત પિશાચ શાકેની ડાકીની અથવા તો કોઈ હિંસક પ્રાણીની પરેશાનીની અનુભૂતિ તેમના દેહને થથરાવી નાખે તેવી થઈ હોય એમ માનવાને આ પંક્તિઓ પ્રેરે છે. એમના સાધનામય જીવનમાં આવું બનવું અસંભવિત નથી, કારણ કે તેઓ વસ્તીથી દૂર વનવગડામાં સ્મશાન આદિ નિર્જન સ્થાનોમાં એકલા અટૂલા રહી સાધના કરતા હતા. પૂર્વકાળના ઋષિઓ પોતાને નિર્ભય બનાવવા અને પોતામાં ભય સંજ્ઞાનું પ્રમાણ ચકાસવા આ રીતે એકાંત અવાવરું નિર્જન ભયાનક સ્થાનો જેવા જંગલ ગિરિકંદરા કોતરો સ્મશાનો આદિ જગામાં કે જ્યાં વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીઓના ઉપદ્રવની વચ્ચે રહીને ઉપયોગ શુદ્ધિની ઉપયોગ સ્થિરતાની દુષ્કર સાધના કરતા હતા. તે પૂર્વના ઋષિમુનિઓને જે જે ઉપસર્ગો આવેલા તે સાધનાકાળ દરમિયાન વિશેષપણે આવેલા હતા. આવી રીતે સ્મશાન, વનવગડા, ગિરિકંદરા, કોતરો, ગુફા આદિ સ્થાનોમાં જઈ જંગલી હિંસક પશુઓની વચ્ચે પણ નિર્ભય રહીને સાધના કરવી અને પોતાના સાધના બળને કસોટીની એરણે ચડાવવું તે અત્યંત દુષ્કર હોય સામાન્ય સંસારી જીવો કે જે સત્વહીન કે અલ્પસત્વશાળી છે તેવા જીવો માટે તો પ્રભુ ભક્તિ અને સત્સંગનો માર્ગ આરાધવો, પોતાના દોષોને માધ્યસ્થ દ્રષ્ટિથી જોવા, તે દોષોનો પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત કરવું, દેવગુરુ પ્રત્યે આદર બહુમાનવાળા બનવું, વ્રત જપ નિયમ તપ કરવા, જ્ઞાન ભણવું અને ભણાવવું, દોષો આશાતના આદિથી બચવું એ જ આગળ વધવાનો માર્ગ છે. દેહન ગેહન નેહન રેહન ભાવેન દુહા ગાહા આનંદ ઘન વહલો બાહડી ઝાલે નિષદિન ધરું ઉમાહારે. હે પ્રભુ, હવે મને આ દેહ પ્રત્યે કોઈ જ રાગ રહ્યો નથી, નથી કોઈ ગેહ ગૃહ ઘર પ્રત્યે કે ગામ પ્રત્યે મોહ રહ્યો, યા નથી કોઈ સ્નેહી સ્વજન ભક્ત પ્રત્યે નેહ સ્નેહની આછી પાતળી રેખા પણ રહી છે. અર્થાત દેહ સહિત સારાય સંસાર પ્રતિ પર પ્રતિ કોઈ પણ જાતનો કશોય મોહ લેશ માત્ર પણ રહ્યો નથી. હવે તો કોઈ દુહા છંદ ચોપાઈઓ પદો સ્તવનો ગાથા રચવાનાય ભાવ કોડ રહ્યા નથી, એ કરવું એ ગમતું નથી, કેમ કે એ અદ્વૈત ભાવમાંથી ઉન્મની દશામાંથી નીચે ઉતરવા જેવું અને લેપાવા ખરડાવા જેવું લાગે છે. અત્રે આપણે સૌએ એ યાદ રાખવા જેવું છે કે યોગીરાજ આનંદ ઘનજીની એકમાત્ર મળતી પદ્યરચના સ્તવનો પદ એ પણ એમણે એ કૃતિ રચવાની બુદ્ધિએ કરતા ભાવે સર્જી નથી, પરંતુ અનુભૂતિની પળોમાં પ્રભુ કૃપાએ એ સર્વ પરાવાણી રૂપે એમના મુખારવિંદમાંથી સરી પડી છે, જેની કોઈક વડે કોઈક રીતે અનાયાસે નોંધ લેવાઈ ગઈ છે અને તેથી આપણા અહોભાગ્ય કે એ પરાવાણી આ સ્તવનો પદોની રચના રૂપે આપણા સુધી આપણા વિકાસ માટે પહોંચી. બાકી એ અલગારી અવધૂત યોગીએ કોઈ ઠેકાણે કોઈ કૃતિમાં સીધા કે આડકતરી રૂપે પોતાના નામ રૂપ ગામ ગોત્ર પિતા માતા ગુરુ શિષ્ય કશાનોય ઉલ્લેખ લેશ માત્ર કર્યો નથી. હવે તો અંતરમાં કોઈ કોડ રહ્યા નથી, સિવાય કે મારો આનંદના પિંડ સમો વાલમ નાથ આનંદ ઘન આવીને મારી બાંહડી ઝાલે, એટલે કે મારો હાથ ઝાલી મને સાધના પંથે ચલાવવાની આગળ વધવા માટેની સહાય કરે, તો મારો આત્મા રાત દી પરમાનંદ દશામાં રહી આપ પ્રભુની ચરણ સેવા ભક્તિ ઉમંગ ઉત્સાહપૂર્વક કરું, આ જ એકમાત્ર ઈચ્છા આવી રહી છે. પદનો બોધ એ છે કે આ માનવ ભાવને પામીને મેળવવા જેવું એકમાત્ર કેવળ જ્ઞાન પરમાત્મ સ્વરૂપ જ છે, પણ એ સાધના પંથ વિકટ છે જેમાં ધૈર્ય અને પ્રભુ કૃપારૂપ કાળલબ્ધિ કાળ પરિપાકની પણ એટલી જ જરૂર છે.